તારીખ 8/12/1996 શ્રીમદ રાજચંદ્ર 12 ભાવનામાંથી અનિત્ય ભાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 4
12 ભાવના અનિત્ય ભાવના સ્વરૂપ ચાલે છે રત્નકરણ શ્રાવકાચાર્યનો અનુવાદ છે બાર ભાવના અનેક આચાર્યો અને અનેક જ્ઞાનીઓ એ ભાવે છે વૈરાગ્યને ઉત્પન્ન કરનારી ભાવના છે ઉદાસીનતાને ઉત્પન્ન કરે છે અને ઉદાસીનતા વિના અધ્યાત્મ જન્મ પામતું નથી છેવટનો આશ્રય તો સ્વરૂપનો આશ્રય લેવાનો છે પણ જ્યાં સુધી રાગરસથી પરિણામો ચાલતા હોય છે ત્યાં સુધી સ્વરૂપનો આશ્રય માટે પરિણામ પાછા વળીને અંતર્મુખ ન થઈ શકે એટલે ઉદાસીનતા આવી એ જરૂરી છે અને મુમુક્ષુની ભૂમિકાનો પ્રારંભ પણ ઉદાસીનતાથી છે પરિભ્રમણની વેદના આવે છે એમાંથી ઉદાસી બાકી અયથાર્થ પ્રકારે વૈરાગ્ય તો અન્ય મતીઓને અને જૈન મતીઓને પણ આવે છે યથાર્થ જે વૈરાગ આવે છે એ જ્ઞાનીના માર્ગે ચાલનારને આવે છે અયથાર્થ પ્રકારે આવે છે એ પોતાની મતિ કલ્પનાથી ચાલનાર છે જેમ દીક્ષા લીએ છે એ વૈરાગ થી લે છે અને અન્ય મતમાં પણ ત્યાગી થાય છે તો વૈરાગ્યના હિસાબે ત્યાગી થાય છે ત્યાગ અમુક અંશે હોય કે સંપૂર્ણ ત્યાગ હોય એમાં વૈરાગ્ય સાથે છે બહુ ભાગ કોઈને અપવાદને બાદ કરતા વૈરાગમાં યથાર્થ વૈરાગ્ય એ તો મોક્ષ માર્ગીને જ્ઞાન દશામાં હોય છે જેને જ્ઞાન સહિતનો વૈરાગ્ય કહેવાય છે મોક્ષને જ્ઞાન દશા નથી મોક્ષને આત્મકલ્યાણની ભાવના થઈ જે ઉન્નતિ ક્રમ છે આત્મ ઉન્નતિનો ક્રમ છે એમાં પ્રત્યેક ક્રમમાં પ્રત્યેક સ્ટેજમાં વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે અને વૈરાગ વર્ધમાન પણ થતો જાય છે વધતો પણ જાય છે રુચિ આત્મકલ્યાણની રુચિ આત્મરુચિ હોય છે યથાર્થ વૈરાગમાં આત્મરુચિ હોય છે એ પોઝિટિવ થાય છે આત્મરુચિ સહિત હોય તે યથાર્થ છે એનું બીજું પડખું છે એ વૈરાગ્યમાં 12 ભાવના કોઈને કોઈ પ્રકારે વર્તતી હોય છે 12 પ્રકારમાંથી કોઈને કોઈ ભાવના વર્તતી હોય છે એમાંથી સૌથી પહેલા અનિત્ય ભાવનાનો વિષય આપણે કાલે થોડો ચાલી ગયો છે એમાં સૌથી પહેલા શરીરનું અનિત્યપણું પછી કુટુંબ પરિવારનું અનિત્યપણું લીધું પછી વૃદ્ધાવસ્થાનો વિષય લીધો વૃદ્ધાવસ્થાનો વિષય પૂરો કર્યા પછી એમ કે છે કે વારંવાર મનુષ્ય જન્મ આદિક સામગ્રી નહીં મળે વારંવાર મનુષ્ય ભાવ નહીં મળે વારંવાર જૈન કુળ નહીં મળે વારંવાર સન્માર્ગ નો યોગ થાય એવા સંયોગો પણ
નહીં
મળે. દેવગુરુ, શાસ્ત્ર, સદગુરુ, સત્સંગ આદિ યોગ છે, એવા સંયોગ પણ વારંવાર નહીં મળે, દુર્લભ છે. વારંવાર મનુષ્ય જન્મ આદિક આદિકમાં એ બધા લઈ લેવા, એવા એવી સામગ્રી નહીં મળે. જે જે નેત્રાદિક ઇન્દ્રિયોનું તેજ છે તે ક્ષણ ક્ષણમાં નાશ થાય છે. જે જે ઇન્દ્રિયોનું તેજ છે, ચક્ષુ છે, એ સાંભળવાના ચક્ષુ છે, એ વાંચનના કામમાં આવે છે, અને કાન છે એ શ્રવણના કામમાં આવે છે, મન છે એ વિચારવાના કામમાં આવે છે, બાકી તો બીજી ઇન્દ્રિયોનો પરમાર્થે કોઈ ઉપયોગ નથી. જે જે નેત્રાદિકનું નેત્રાદિક ઇન્દ્રિયોનું તેજ છે તે ક્ષણ ક્ષણમાં નાશ થાય છે, ગમે ત્યારે નાશ થઈ જાય કોઈ પણ ક્ષણે. સમસ્ત સંયોગને વિયોગરૂપ જાણો. જેટલા કોઈ સંયોગો છે એ બધા વિયોગ રૂપે જાણો. પહેલેથી તેનો વિયોગ ચિંતવી લો. કોઈ સંયોગ હંમેશા રહેવાના છે એવું કદી નહીં બને. પહેલેથી એનો વિયોગ ધારી રાખ્યો હશે અથવા એક્સપેક્ટેડ હશે તો વિયોગ વખતે એટલું રિએક્શન નહીં આવે. નેત્રાવ્યા વિના રહેશે. સમસ્ત સંયોગ વિયોગરૂપ જાણો. એ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ કરી કોણ કોણ નાશ નથી થયા એની તો કથાઓ જુદી જુદી આવે છે શાસ્ત્રોમાં. જેમ કે ચક્ષુ ઇન્દ્રિય થઈ આ પતંગિયા વગેરે નાશ પામે છે એવી રીતે કોણ કોણ નાશ નથી પામ્યા. આ બધા વિષયો પણ નાશ પામી જશે. એ સંયોગ રૂપ છે બીજા. અને ઇન્દ્રિયો પણ નાશ થઈ જવાની. કોને અર્થે આત્મહિત છોડી ઘોર પાપ રૂપ માથું ધ્યાન કરો છો? આત્માના હિતને મૂકી દઈને કોને માટે આ કરો છો? કેમ કે છે એ સંસારમાં રચ્યા પચારીએ છે એ એટલા પાપના પુટલા બાંધે છે. આત્મકલ્યાણને છોડીને જે કોઈ સાંસારિક પ્રવૃત્તિઓ છે એ બધી પાપના બંધનને કરે છે. કોને માટે કરો છો? આખી જિંદગી મનુષ્ય સાંસારિક પ્રવૃત્તિ કરી અને અંતે મૃત્યુને શરણ થાય છે એમાં શું વિવેક છે? કોઈ વિષયોમાં રાગ કરી વધારે વધારે લીન થઈ રહ્યા છો? બધા વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. જેટલો જેટલો રાગ કરો છો રાગ રસ વધે છે એટલું એટલી આકુલતા પણ વધે છે. સાથે સાથે આકુલતા કયો કે તીવ્ર બળતરા કહો કે દાહ કહો એક જ વાત છે. આ શરીરને રોગે કરીને હંમેશા વ્યાપ્ત જાણ. શરીરમાં તો કાંઈ ને કાંઈ રોગ થયા કરે છે. સંપૂર્ણ નિરોગી તો અપવાદ ખાતર કોક હશે, બાકી કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ કોઈને ચાલતું જ હોય છે. તો જે શરીર ઉપર તીવ્ર રાગ છે એ તો રોગવાળું છે. રોગ એમાં વ્યાપેલો છે એમ જ જાણી લો. એમ કહીને શરીરના રાગને ઉડાડવો છે, શરીર પ્રત્યેના રાગને ઉડાડવો છે. લૌકિકમાં તો ક્ષુધા પુરુષાને રોગ ગણતા નથી. શાસ્ત્રમાં પારમાર્થિક પ્રકરણમાં સુધા પુરુષા પણ રોગ છે, વૃદ્ધાવસ્થા પણ રોગ છે, જરા રોગ કે છે, વૃદ્ધાવસ્થા ને જરા રોગ કે છે. અનાજ નું ઢીંગલું છે, અનાજ ખાય છે તો આ ઢીંગલું ચાલે છે, એક દિન નહીં ખાય તો કરમાઈ જાય. આ શરીર ને રોગે કરીને હંમેશા વ્યાપ્ત એટલે વ્યાપેલું જાણો, એટલે એની મુખ્યતા છોડી દો. એમ કહીને એમ કેવું છે કે શરીર ની મુખ્યતા છોડી દો, ગૌણ કરી નાખો, શરીર ને ગૌણ કરી નાખો. શરીર ની મુખ્યતામાં સંસાર વધાર્યો છે, આત્માની મુખ્યતા કરીને એને ગૌણ કરી નાખો એમ કેવું છે. જીવ ને મરણ થી ઘેરાયેલો જાણ, અને મરણ સમીપ છે, ઘેરાઈને જ ઉભું છે, ગમે ત્યારે તરાપ મારશે એમ જાણી લેવું. હજી મને કઈ વાંધો નથી એવા ધોખામાં રહેવા જેવું નથી. આજુબાજુના પ્રસંગો બને છે એ વાતની સાબિતી કરે છે, ગમે ત્યારે માણસ મરણ ને શરણ થઈ જાય છે. આજે દેવજીભાઈ ની કહ્યું, દેવજીભાઈ પેલા ખાના તળા વાળા હાથ ફેર થઈ ગયું. આમ તો સંગડાયા હતા હમણાં સમાધિ દિવસ ઉપર, એટલે અઠવાડિયા પેલા જ પછી ખાના તળા ગયા હતા. પ્રાણ પલક માં જાય છે. વાસુદેવભાઈ વાત કરે સવારે મંદિરમાં, વાસુદેવભાઈ વાત કરે સુરત માં એમના મકાન માં જ રહીએ છે. છોકરો ગયો કાના દવા સુરત, જીવ ને મરણ થી ઘેરાયેલો જાણ, મરણ દૂર છે એમ ન જાણ, હજી મને વાંધો નથી એમ ન જાણ. ભલે કોઈ પણ ઉંમર હોય, ઉંમર સાથે મૃત્યુ ને કઈ લેવા દેવા. ઐશ્વર્ય વિનાશ ની સન્મુખ જાણ, અને જેટલી કોઈ સંપત્તિ છે એ વિનાશ ની સન્મુખ જઈ રહી છે એમ જ જાણ. એનો નાશ ચિંતવી લેતું કે ન હોય તો મારું આત્મસાધન હું કેવી રીતે કરીશું એમ કે એ છે, એટલે એના આધારે મારે આત્મકલ્યાણ કરવું છે એવું આધાર બુદ્ધિ રાખીને કોઈનું આત્મકલ્યાણ થયું નથી. ધર્મના ક્ષેત્રમાં નિવૃત્તિ લઈને આવનાર બહુ ભાગ ધર્મની ઈચ્છા વાળા આધાર બુદ્ધિ છોડ્યા વિના ધર્મ કરે છે, ધર્મ સાધન કરે છે. ધર્મ કરે છે એટલે ધર્મ સાધન કરે છે. કીધું થાય ધર્મ રીતે કોઈ દિવસ ધર્મ થાય જ નહીં. પેલા ધર્મ ન થાય એવી વ્યવસ્થા રાખે, અને ધર્મ પામવા ઈચ્છે આનું નામ અજ્ઞાન, આનું નામ અજ્ઞાન. શરીર પ્રતિબંધ રાખીને આત્માનો ધર્મ પામવો હોય બની શકે નહી. પુરુષાર્થ જ ન ઉપડે જઈને, પછી એમ દલીલ કરે બધું સમજાય છે પણ પુરુષાર્થ ચાલતો નથી. ચાલે ક્યાંથી? માથું હળવાયેલું છે, આમ તો તડફડી અમારે ભેખડમાં પાણી નીચે ભેખડ હોય, નદીમાં પણ એવું બને છે, કુવામાં હોય નદીમાં હોય પથ્થર હોતે હૈ ઉસમાં નીચે પુરાણ હોતા હૈ ઉપર પથ્થર દિખતા હૈ નીચે પુરાણ હૈ તળિયે મેં અબ કોઈ પાણી મેં જાતા હૈ એસા ડાઈ લગા કે તો સિર નીચે હૈ પેર ઊંચે હૈ ઉસમાં માથા નીચે ઘુસ જાતા હૈ પર ફસ જાતા હૈ અબ માથા નિકલતા નહીં હાથ પર કિતના ભી હલાય શું કરે માથા તો ફસ ગયા હૈ હાથ પર હલાને સે કોઈ બહાર તો નિકલેગા નહીં છૂટેગા નહીં એસે પ્રતિબંધ મેં માથા તો પ્રતિબંધ કુટુંબ પ્રતિબંધ ઓર સંયોગ પ્રતિબંધ છુપ નાય છુપ કે રા કરે અથવા ભક્ત પૂજા કે રા કરે વ્રતા દે કે રા કરે આત્મહિત કદી થાય નહીં અનુકૂળતા રહીએ તો મારા વિકલ્પ ઈ બાજુ ખેંચાય નહી પ્રતિકૂળતા ન રહીએ અનુકૂળતા રહ્યા કરે મારી ઈચ્છા પ્રમાણે આપણે બહુ નથી જોઈતું પણ થોડુંક હું ગોઠવું એ પ્રમાણે બધું રહ્યા કરે તો પછી મારા વિકલ્પ છે એ બહુ ખેંચાય નહીં તો મારા પરિણામ આત્મામાં કામ કરે
પરિણામ
બગડેલા ટેક રાખે વધારે ન બગડે એટલા માટે બગડેલા એમને એમ રાખે અને સુધારવા મહેનત કરે એમ તો કઈ સુધરે નહીં કન્ડિશનલ ધર્મ કરવો છે શું ધર્મ છે અનંત સુખ નું કારણ છે અનંત સુખ કન્ડિશનલ જોઈએ છે દુઃખના કારણ છોડ્યા વિના સુખ જોઈએ છે કેવી રીતે બને કોઈ પણ હાલતમાં મારે મારું કામ ચાલુ રાખવું છે સંયોગ વિયોગની ગમે તે પરિસ્થિતિ હોય મારે મારું કામ હર હાલતમાં ચાલુ રાખવું છે કોઈ શરત નહીં મારું કામ કરવામાં મારે કોઈ શરત નહીં આમ હોય તો હું કામ કરું નહીતર ન કરું એ વાત તારી ખોટી બહારમાં જ્યાં લાભ માયનો છે ત્યાં ઘણો લાભ મળે તો કોઈ પણ રીતે તૈયાર થાય કે ન થાય કે નથી થતું આ તો અનંતો લાભ છે અનંતો લાભ જોઈએ ને એમાં ફરક જોઈએ બે વાત કેમ બને અથવા પોતાનું નિજ પરમેશ્વર પદ છે એની પ્રાપ્તિ કરવી છે પણ શરત રાખવી છે સંસારની શરત બધી રાખે છે અનુકૂળતાઓ માથે સત્પુરુષ રાખે તો એ તો બધા પ્રતિબંધ છોડાવશે એ તો પ્રતિબંધ છોડાવવા માટે છે આધાર બુદ્ધિ એકત્વ બુદ્ધિ સુખ બુદ્ધિ કરતા બુદ્ધિ ભોગતા બુદ્ધિ એ બધું છોડાવે છે એ તો
અનુકૂળતાથી
उन्होंने पूछा कि नहीं छूटे तो काम कैसे चला, इसमें क्या रखा है। अनुकूलता नहीं मिली तो आत्मा आत्मा को क्या हो गया, क्या नुकसान हो गया बताओ। अनुकूलता नहीं मिली तो आत्मा को क्या नुकसान हो गया वो बताओ। बहुत प्रतिकूलताएं मिली है अब तक अनंत काल में, अनंत प्रकार की विधिविध प्रतिकूलताएं बहुत मिली हैं। क्या चला गया है देखो फिर, क्यों फिर इसका अवलंबन लेकर के आत्मकार्य को क्यों बिगाड़ना। आ संयोग छे तेनो नियम थी वियोग थशे, चोक्कसपणे एनो वियोग, जेटला संयोग छे बधानो चोक्कसपणे वियोग थशे नक्की। आ समस्त विषयो छे ते आत्माना स्वरूपने भूलावा वाला छे, आत्माना स्वरूपने भूलावा वाला छे, एने पकड़ी राखीने आत्माने पकड़वो छे केम बने, उल्टी वात छे, સમજણ વગર ની વાત છે। એમાં રાચી ત્રણ લોક નાશ થઈ ગયું છે અથવા થઈ રહ્યું છે, મારા બધા ભાવ મરણ અને દ્રવ્ય મરણ ને કરી રહ્યા છે, અત્યાર સુધી પોતે પણ એમ જ કર્યું છે, જે વિષયોના સેવનથી સુખ ઈચ્છવું છે તે જીવવાને અર્થે વિષ પીવું છે અથવા તો દુઃખના માર્ગે જવું છે અને સુખ લેવું છે એવી અવળી વાત છે, અને અજ્ઞાનતાને કારણે અવળો ઉપાય કરે છે। ઝેર પીને જીવવું છે, ઝેર પીને જીવવું છે, શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે, ઉલટું કરે છે ને, અવળું કામ કરે છે, જોઈએ છે ઠંડી પ્રવેશ કરે છે, મીઠા ભોજન ને માટે ઝેરના વૃક્ષ ને પાણી પાવું છે, વિષય મહામોહ મદને ઉપજાવનારા છે એનો રાગ છોડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો, કેમ કે આત્મકલ્યાણને આવવા દેતા નથી અથવા તો એની મુખ્યતામાં આત્મકલ્યાણ શોધતું નથી। અચાનક મરણ આવશે, અનિત્યતામાં મરણની વાત મારી ગઈ છે, અચાનક આવશે ચોક્કસપણે, પછી મનુષ્ય જન્મ તેમજ જીનેન્દ્રનો ધર્મ ગયા પછી મળવો અનંત કાળમાં દુર્લભ છે। આ મનુષ્ય જન્મ મિથ્યાત્વ અવસ્થામાં જો પૂરો થઈ ગયો તો ફરીને મનુષ્ય જન્મ અને આ જીનેન્દ્રનો ધર્મ એ તો ઘણા દુર્લભ છે, અનંત કાળે પણ મળવા દુર્લભ છે, થોડું છૂટું નહીં પડે, અનંત કાળે પણ મળવા દુર્લભ છે। ઉપેક્ષા કરી છે એટલે કુદરતની એ વ્યવસ્થા છે, જેની ઉપેક્ષા કરવી હોય એ તરત ન મળે, ઉપેક્ષા કરે ને પોતે આજ્ઞામાં ન રહ્યો, આજ્ઞા ધર્મમાં ન રહ્યો. જે નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, નદી અટકશે ક્યારે? પાણી રાત ને દિવસ પ્રવાહ તો ચાલ્યો જાય છે, ફરી નહીં આવે. જે પાણી ગયું તે ફરી નહીં આવે, જે પાણી દરિયામાં ગયું એ ક્યાંય પાછું આવવાનું નથી. તેમ આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઇન્દ્રિય શક્તિ, અને જે સમય ગયો આયુષ્યનો, આયુષ્ય એટલે આયુષ્યનો સમય ગયો, જે ગયા પછી પાછા નહીં આવે. મનને શરણ થયું, બધું ગયું, એ કાંઈ પાછો હવે આવે એવું નથી. ગમે તે દુઃખ લગાવે, અણગમો કરે, સંમત ન કરે, સમાધાન ન થાય, અસમાધાન રહે, તો પણ કઈ ગયેલું પાછું ન આવે. જેવા પ્યારા માનેલા સ્ત્રી પુત્રાદિક નજરે દેખાય છે, વાલા લાગે છે, જે જે કુટુંબીજનો વાલા લાગે છે, નજરે દેખાય છે અને વાલા લાગે છે, તેનો સંયોગ રહેવાનો નથી. એ સંયોગ રહેવાનો નથી. એટલે જે વાલા પણ મીઠાશ ભાઈ વેદે છે એ દુઃખને ઉત્પન્ન કરશે. જેટલી મીઠાશ વધારે વેદી છે એટલું દુઃખ વધારે લાગશે. અત્યારથી નક્કી કર કે રહેવાના નથી, અને આ મીઠાશનું મીઠું ઝેર ખાવા જેવું નથી. એનો સંયોગ નહીં રહે. સ્વપ્નના સંયોગ સમાન જાણીને, એના અર્થે અનિતિ પાપ છોડીને ઉતાવળે સંયમ આદિક ધારણ કર, અથવા ધર્મ ગ્રહણ કર, ધર્મનું શરણ ગ્રહણ કર. સર્વજ્ઞનો ધર્મ સુસર સુસર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી. સ્વપ્નની જેમ બધું પૂરું થઈ જશે. 500 વર્ષ નો આયુષ સ્વપ્નની જેમ પૂરું થઈ જશે. એમ જાગ્યા પછી સ્વપ્નની કોઈ ચીજ નથી હોતી. એમ બધું જે ગયું તે બધું સ્વપ્નની જેમ ગયું, આયુષ જેટલું ગયું એ બધું સ્વપ્નની જેમ. સ્વપ્નના સંયોગ સમાન જાણી, તેના અર્થે એટલે કુટુંબ પરિવારને અર્થે અનિતિ પાપ છોડી ઉતાવળે એટલે ત્વરાથી સંયમ આદિક ધારણ કર, એટલે પાપની પ્રવૃત્તિ છોડી અને આત્મહિતના કાર્યમાં તું લાગી જા. તે ઇન્દ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. એ બધું કામનું છે એવો ભ્રમ છે, સુખનું કારણ છે એવો ભ્રમ છે, અથવા એનો આધાર મળે છે એ ભ્રમ છે, બધો ભ્રમ છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, સર્જન બધામાં ન છેલ્લો આવે છે. ધન, યૌવન, જીવન, સ્વજન, પરજન એ બધાના સમાગમમાં જીવ આંધળો થઈ રહ્યો છે. આંધળો થઈ રહ્યો છે એટલે શું? કે એને ક્યાંય આત્મહિત સૂઝતો નથી, ખોટી દિશામાં આવેલો જાય છે. પોતાના હિતથી અને આત્મિક સુખથી વિમુખ થઈ રહ્યો છે આ બધાના સંયોગ પાછળ. સંયોગમાં સમય ગુમાવે છે. તે ધન સંપદા ચક્રવર્તીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં તો બીજા પુણ્યને ત્યાં કેમ સ્થિર રહેશે? જે પુણ્યના ગંજ લઈને આવ્યા ચક્રવર્તી, એને પણ એ લક્ષ્મી રહી નહીં, સંપદા રહી નહીં, એ કુટુંબ પરિવાર રહ્યા. શ્રી કૃષ્ણનો બહુ મોટો દાખલો. અર્ધચક્રી ત્રણ ખંડના ધણી અને સોનાની દ્વારકા કે આપણે અહીંયા પંચકલ્યાણકમાં ફાયર થઈ ને ત્યારે એ બહુ યાદ કરતા હતા શ્રી કૃષ્ણને. હજારો જૈન મંદિરો જઈ નતા પોતે, અત્યારે લોકો વૈષ્ણવ માને, જઈ નતા પોતે તો નાની પુરુષ થઈ ગયા. હજારો જૈન મંદિરો, 16,108 રાણી હતી, તો દરેક ને એક એક જૈન મંદિર, એક એક મહેલ ની પાસે એક એક જૈન મંદિર આંગણામાં, કોઈ કોઈને ડિસ્ટર્બ ન થાય, સ્વતંત્ર. લાખો પ્રતિમાઓ, કોલસો થઈ જાય, રાખ થઈ જાય, નજર અમે જઈ રહ્યા. મા બાપ ને બચાવીને ઓલવા જાય તો ડબલ આગ લાગે, પાણી થી ઓલવા જાય આગ ડબલ થાય, કુદરતી આગ લાગે. હરિવંશ પુરાણ માં એવું કઈ નથી આવું, આ લોકો માં નિયમત માં આવે. પાંડવ પુરાણ બીજું પુરાણ કે પાણી નું વાસણ હારે લે, સરસ તરસ લાગે પાણી પીવા, રોટલા પાણી, નાસ્તો પાણી તો એક બાજુ રહ્યો, ખાવાની વ્યવસ્થા તો ન રહી, પાણી પીવાની વ્યવસ્થા નહોતી રહી. બે ભાઈ એકલા રહી ગયા. એટલે એવા સમર્થ પુરુષ ને પણ અઢળક લક્ષ્મી જ્યાં હોય, દૈવી સંપત્તિ હોય, એ લોકોને તો શું કે દેવો આવીને એ સંપત્તિ આપે છે. એ નથી રહેતી તો હવે અત્યારે મજૂરી કરીને પાપ કરીને કમાઈ બીજા પુણ્ય ત્યાં કેમ સ્થિર રહેશે? યૌવન વૃદ્ધાવસ્થાથી નાશ થશે, જીવનું મરણ સહિત છે, જીવનું એ મરણ સાથે જ છે, મરણની ગોદમાં પીડ્યો પીડ્યો જીવે છે. ક્યાં પીડ્યો છે? મરણની ગોદમાં પીડ્યો પીડ્યો જીવે છે. માતા ને ત્યાં બાળક જન્મે છે, જન્મા પછી એને પોતાની ગોદમાં લે, એ પહેલા તો મરણની ગોદમાં એ જઈ પડેલો છે અને પોતાની ગોદમાં જ પડેલો છે.
માતા
तो फिर वो जो भय है वो भय को सन्मार्ग में ले जाना, कि जब 24 घंटा मरण का भय रहता है तो मेरे को मेरा कार्य शीघ्रता से कर लेना चाहिए। आप बंद करें स्वजन परजन वियोग ने सम्मुख है, जी कई कुटुंबी जनों से परजन એટલે આડોશી પાડોશી સંબંધીઓ બીજા સંબંધીઓ એ બધા વિયોગ ની સન્મુખ છે, મને એનો આધાર પણ રાખવા જેવો નથી, એના આધારે જીવવા જેવો નથી, આધાર બુદ્ધિ છોડાવે છે। સામા સ્થિર બુદ્ધિ કરો છો, જે અનિત્ય છે એમાં નિત્ય બુદ્ધિ કરો છો, નિત્યતાની બુદ્ધિ કરો છો, શરીરના પરમાણુ એક સેકન્ડમાં લગો દે, કાંઈ ન હોય પછી તો કપ થઈ જાય છે, ઘડીકમાં એટલો થાય કાઢવા જાય તો પ્રાણ છૂટી જાય, કેમ છે ઉંમર કંભરાઈ ગયો તો નીકળતો નહોતો, બસ રૂંધાઈ ગયો, વાત પૂરી થઈ, શરીરના પરમાણુ કોકમાં પલટતા વાર ન લાગે, અંદર ને અંદર ફેરફાર ગમે એટલું સાચવે નહીં, હોનારે ભસ્મો ખાધી હોય, રાજા મહારાજા શ્રીમંત શેઠિયાઓ કેમ તમે કેમ તે ઔષધિઓ પ્રિવેન્ટિવ ડ્રગ્સ તરીકે લે, પરમાણુ ફરતા વાર લાગતી એકદમ અંદર ના પરમાણુ ફરી જાય, બ્લડ કેન્સર ને બીજું બીજું થાય, પરમાણુ ની અંદર ફરે છે ને બીજું શું છે, અંદર ના પરમાણુ ફરી જાય છે, સ્વતંત્ર પલટે છે, એ પરમાણુ ના પરિણામ માં જીવ ની પહોંચ છે, તે હસ્તક્ષેપ કરે કઈ કઈ ના થાય, એમાં સ્થિર બુદ્ધિ કરો છો, આ દેહ છે તેને નિત્ય સ્નાન કરાવો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્રાદિથી એને વિભૂષિત કરો છો, નાના પ્રકારના ભોજન સારા સારા ભોજન ખવડાવો છો, સુગંધ લગાડો છો, નાના પ્રકારના ભોજન કરાવો છો, વારંવાર એના દાસપણામાં કાળ વ્યતીત કરો છો, શરીરની નોકરી કરે છે એમ કહે છે, ત્રણ લોકનો નાશ ગંધાતા એવા શરીરની નોકરી એની ચાકરી કરે છે, આને ઠીક રાખો, આને ઠીક રાખો, આને ઠીક રાખો, નોકરી આપું છે હું વાત કરો છો, એમને તો વાત કરો એમ કે, અને જળ પરમાણુ ની નોકરી કરે છે, જળ પરમાણુ ની નોકરી કરે છે, એમ કહીને એમ કે ગૌણ કરી નાખ બધું, શરીર ની તને મુખ્યતા છે એટલે શરીર ની સેવા ચાકરી કરે છે, આત્મકલ્યાણ ની મુખ્યતામાં એને ગૌણ કરી નાખ આત્મતજ્ઞાનની જેમ તેમ પતાવી લેવું, એમ કે આવું થોડું બીજું થયું જેમ તેમ પતાવી લેવું, મીઠું તારતા હોય પરિણામ ચીકણા કરીને બહુ સાર સંભાળ કરવી નહીં એમ કે છે. જેટલા ચીકણા પરિણામ થી સાર સંભાળ કર્યો છે એટલો આત્મહિત થી દૂર ગયો દેશ. જેટલા તારા પરિણામ ચીકણા છે એને શરીરની સાર સંભાળમાં ચોંટ છે, એ આત્માં ચોંટાડવામાં એ આડું આવશે. એ પરિણામ ને આત્મામાં ચોંટાડવા હશે ને લગાડવા હશે તો એ આડું આવશે. કેમ કે જેને જળનો રસ ચડે છે એને ચૈતન્યનો રસ ચડતો નથી. અને ક્ષોભસમનો રસ ચડે અને અધ્યાત્મ રસ ન ચડે તો શરીરને જળનો રસ હોય અને આત્માનો રસ ચડે ક્યાંથી? ચડે નહીં. આ દેહ છે તેને નિત્ય સ્નાન કરાવો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્ર, આભરણ વસ્ત્ર આભરણ એટલે આભૂષણ, તેનાથી વિભૂષિત કરો છો એટલે શોભા કરો છો, નાના પ્રકારના ભોજન કરાવો છો, અનેક પ્રકારના સારા સારા ખાવાનું ખવડાવો છો, ઘણા આવી જ રોટલી જોઈ લો. મારે કડક જોઈએ એટલે કડક જ જોઈએ, મને બીજી ન ફાવે. પરિણામ એટલા બધા છોડતા હોય કે આશે આત્મામાં આવે, આંખો વેચીને ખાઈ લે ને એમ કે છે. શું કેવી રીતે ખાવું? આંખો વેચીને ખાઈ લે કેવી રીતે? જે ઉદય પ્રસંગ હોય આંખો વેચી જાય એટલું ગૌણ કરવું, પરિણામ ચીકણા વારંવાર એના જ દાસપણામાં કાળ વ્યતીત કરો છો. શૈયા, આસન, કામભોગ, નિંદ્રા, શીતળ ઉષ્ણ અનેક પ્રકારના ઉપચાર થી એને પુષ્ટ કરો છો. એના રાગ થી એવા અંધ થઈ ગયા છો કે ભક્ષ અભક્ષ યોગ્ય અયોગ્ય ન્યાય અન્યાય ના વિચાર રહિત થઈ આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિવેદન વિશે વાસ કરવો, એ સમસ્ત ગણતા બધું અવગણીને આખો વિખેને અજ્ઞાન ના માર્ગે જીવ ચાલ્યો જાય છે. શરીર છે મુખ્ય આધાર છે, બુદ્ધિ પ્રવૃત્તિ નો આધાર શરીર છે. એક શરીર ને ગૌણ કરે એટલે શરીર પ્રતિબંધ મૂકી ગયા. આત્મ કાર્ય નો આત્માના ધર્મ નો રસ્તો મોકળો ખુલી જાય. ત્રીજો પ્રતિબંધ એ લીધો છે, કુટુંબ પ્રતિબંધ છે એ પણ શરીર પ્રતિબંધ ને લઈને છે. શરીર તે હું એ ભૂલીને આત્મા તે હું એમ લેવું જોઈએ. હું ફલાણો ફલાણો એ શરીર વાળો ગણીને છે, પાછું તો જ્ઞાનમય આત્મા છે, પોતે આ જીવ છે, આત્મા છે, એ સિવાય કાંઈ નથી. બધા સંબંધો કલ્પિત છે, કેવળ કલ્પિત છે, સહેજ નહીં જીવને કોઈ સંબંધ જ નથી. અને એ વાસ્તવિકતા વિને ઉભી રહે છે. ત્યારે જીવ આયુષ પૂરું કરે છે ત્યારે કયો સંબંધ રહે છે? એ વાસ્તવિકતા છે, વસ્તુ સ્વરૂપની એ વાસ્તવિકતા છે. વાસ્તવિકતાની અવગણના કર તો એથી કઈ વાસ્તવિકતા બદલાઈ ન જાય. કાચને હીરો માને એટલે કાચનો હીરો થઈ જાય, બિલાડી થી બચી નહીં શકે. વાસ્તવિક છે એ વાસ્તવિક જ રહેવાનું છે. અંધ થઈ ગયા છે, અજ્ઞાન થી અંધ થઈ ગયા છે, રાગ થી એવા અંધ થઈ ગયા છે. હું થઈ ગયા છો કે ભક્ષ ભક્ષ જોતા નથી, યોગ્ય યોગ્ય જોતા નથી, ન્યાય ન્યાય નો વિચાર રહેતો નથી, અને પોતાના આત્માનું બગાડે છે. યશનો પણ વિનાશ કરવો એ માન પ્રકૃતિ સેવાની વાત નથી. મરણ પામવું કે નરકે જવું કે નિરોધની વિશે વાસ કરવો એ બધા એના ફળ છે. એ સમસ્ત અવગણીને જીવ શરીરને મુખ્ય કરે છે, પણ આ શરીરનો જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલ્દી વિનાશ થશે. જેની પાછળ તું છું એ તો કાચા ઘડે ઘડામાં પાણી ભરેલું છે એમ સમજી લે. ઓગળી જતા વાર માટી થતા વાર લાગશે. કૃતજ્ઞના ઉપકારની પીઠે વિપરીત ફળશે. કૃતજ્ઞ એટલે શું કે જેના ઉપર ઉપકાર કર્યો હોય એ ઉપકારને ભૂલી જાય અને અપકાર કરે ત્યારે એને કૃતજ્ઞ કહેવામાં આવે છે. કરેલાને હણે, કરેલાને હણે, જ્ઞ એટલે હણવું, કૃત એટલે કરેલું, કરેલું હોય એને હણે, કોઈ ઉપકાર કર્યો હોય એને હણે, એને કૃતજ્ઞ નામ આપે. શરીર કેવું છે કે કૃતજ્ઞ છે, ગમે એટલો એનો ઉપકાર કરે તો તને દગો દેવાનો છે. તું તારો સ્વભાવ શું કરવા છો? બસ શરીર તો શરીરના સ્વભાવમાં રહેવાનું છે. સર્પનું દૂધ અને સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહાદુઃખ, રોગ, ક્લેશ, દુર્ધ્યાન, અસંયમ, કુમરણ અને નરકના કારણ રૂપ શરીર ઉપરનો મોહ છે એમ નિશ્ચયપૂર્વક જાણો. શરીર ઉપરનો મોહ છે એ મહાદુઃખનું કારણ છે, રોગનું કારણ છે, ક્લેશનું કારણ છે, આર્તરોગ્ર ધ્યાનનું કારણ છે, અસંયમ નું કારણ છે, કુમરણ અને નરકાદી ગતિનું કારણ છે. એટલો શરીર ઉપરનો મોહ એમાં આ બધું થશે એમ નિશ્ચયપૂર્વક જાણો. ખરેખર એમ જાણો, નિશ્ચયપૂર્વક જાણો એટલે ચોક્કસ એમ જાણી લો. એક પરમાણુ શરીરનું જીવની આજ્ઞામાં રહી એવું નથી. ગમે એટલું સાચવવા માંગે તો એ પરિણામ છે, નુકસાન છે. બાકી સચવાય, સાચવું સચવાય એવું છે નહીં. જેટલો સાચવવાનો તીવ્ર પરિણામ કરે એટલું આત્માને સંભાળથી દૂર જાય. શરીરને સંભાળે તે આત્માને ન સંભાળી શકે. શરીરની સાવધાની જીવને આત્મામાં સાવધાન થવા ન દે એ સ્થિતિ ઓટોમેટિક ઉભી થાય છે. આ શરીરને જેમ જેમ વિષયાદિથી પુષ્ટ કરશો ખાઈ પીને, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. ઠીક, એટલે દુશ્મનને તમે તૈયાર કરો છો એમ કે છે. અનેક પરિસ્થિતિ બોધ આપે છે. શરીરનો મોહ છોડ, શરીરનો મોહ, શરીરનો મોહ કેમ છે તને? મારું સ્વરૂપ છે, માન્યું છે. શરીર તે હું, એ મોહનું સ્વરૂપ છે. મોહનું સ્વરૂપ શું છે? કે શરીર તે હું, શરીર તો પોતે છે નહીં, એ મોહ છે. એ આત્માનો દુશ્મન છે, સૌથી મોટો દુશ્મન મોહ છે. છૂટતા નહીં હે ને, બહુ દ્રઢ કિયા હૈ તો એસે તો કહાં સે છૂટેગા. બસ ભાવના ઇસસે જીતના મોહ દ્રઢ હો ગયા હૈ, ઇસસે અધિક દ્રઢ ભાવના કરની ચાહિયે. આત્મકલ્યાણ કી ભાવના તીવ્ર, અતિ તીવ્ર કરની ચાહિયે. લડના હૈ, પરિસ્થિતિ મોહ વાલી હૈ, ઉસમે કોઈ દો મત નહીં હૈ. કિંતુ જિસકો એક લક્ષ્ય સે, એક ધ્યેય સે, એક લય સે આત્મકલ્યાણ કરના હૈ, વો કર સકતા હૈ, ઓર વો મોહ કો તોડ સકતા હૈ. એસા નહીં હૈ કે મોહ કો નહીં તોડ સકતા હૈ, તોડ સકતા હૈ. નિરાશ હોને કા નહીં હૈ, નિરાશ હોને કા નહીં. એક દિવસ ખોરાક નહીં આપશો તો એક દિવસ ફરક નહીં આવે, પણ વેદના ચાલુ થઈ જાય. જે જે શરીરમાં રાગી થયા છે તે તે સંસારમાં નાશ થઈ આત્મકાર્ય બગાડી અનંત અનંતકાળ નરક નિગોદમાં ફમે છે. આ પરિભ્રમણ લીધું. જે જે શરીરના રાગી થયા છે એ બધા સંસાર પરિભ્રમણ કરે છે. જીવને નવો નવો દેહ કેમ મળે છે? કયા દેહ નો અનુરાગ કર્યો છે? માટે દેહ નો રાગ કર્યો છે તો દેહ મળે છે. જેવી મતિ એવી ગતિ, જેવી ભાવના એવું ફળ. આત્મા સ્વરૂપે અશરીરી, સ્વભાવે અશરીરી, એ આત્મા શરીરને રાગ કરીને નવા નવા શરીર ધારણ કરે છે. ભગવાન કેમ કહ્યું? શરીર તો એને બંધન છે, ને જેલ છે, કેદખાનું છે. કેદખાના ઉપર રાગ કરે છે બીજા કેદખાનામાં જવા માટે. આવી મૂળતા છે જીવની, એવી મૂળતા છે, આવી મૂળતા છે. ખુજરાનું શરીર જુઓ, સર્પના શરીર જુઓ, બધા પ્રાણીઓના શરીર જો ચિત્ર વિચિત્ર કહેવાય છે. શરીરના રાગી થઈ થઈને એવા એવા શરીર ધારણ કર્યા.
નારકીના શરીરનું વર્ણન કરે છે
જેમણે આ શરીરને તપ સંયમમાં લગાડી ક્રશ કર્યું તો એ પોતાનું હિત કર્યું છે, અથવા જેને શરીરને ગૌણ કર્યું છે તે હિત સાધી શક્યા છે. શરીરની મુખ્યતામાં કોઈ આત્મહિત સાધી શકે નહીં. આ ઇન્દ્રિયો છે તે જેમ વિશ્વની ભોગવે છે તેમ તૃષ્ણા વધારે છે. જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી તેમ ઇન્દ્રિયો વિષયોથી તૃપ્ત થતી નથી. એક એક ઇન્દ્રિયને વિષયની વાંચના કરી મોટા મોટા ચક્રવર્તી રાજાઓ ભ્રષ્ટ થઈને નરકે જઈ પહોંચ્યા છે તો બીજાનું તે શું કહેવું. તો બધા પુણ્યાનું બંધુ પાપાનું બંધુ પણ છે. રાજાઓ થાય પાંચે ઇન્દ્રિયના વિષયો ખૂબ મળે અધોગતિમાં જાય છે. એ ઇન્દ્રિયોને દુઃખદાયી પરાધીન કરનારી નરકમાં પહોંચાડનારી જાણી ઇન્દ્રિયોનો રાગ છોડી અને વશ કરો. આખું તો વાત પરિણામની છે. પછી એને અવલંબે પરિણામ ઇન્દ્રિયોને અવલંબે છે એટલે ઇન્દ્રિયોથી વાત કરે. વાત તો પોતાના પરિણામની છે. જે જે ઇન્દ્રિયાધીન પરિણામ છે એ પરિણામને સમ્યક પ્રકારે વશ કરવા જોઈએ. સમ્યક પ્રકારે એના ઉપર વિજય મેળવવો જોઈએ. સમ્યક પ્રકારે માટે તો દમન તો ઘણા કરે છે. એથી કારણે કોઈ કાયમી પરમેનન્ટ સોલ્યુશન ન આવે. યથાર્થ પ્રકારે સમ્યક પ્રકારે એટલે આત્માભિમુખ થઈને. આત્માભિમુખ ન થાય તો એનું ઉપશમન ન થાય, દમન થઈ જાય, રોગ તો અંદર રહી જાય, સડો અંદર રહી જાય, એમ તો નહીં થવું. સમ્યક પ્રકારે એટલે યથાર્થ પ્રકારે આત્માભિમુખ થઈને એ પરિણામોનો અભાવ કરવો જોઈએ, મૂળમાંથી ક્ષય કરવો જોઈએ. આત્માનો જે સ્વભાવ છે એ વિભાવનો ક્ષયકરણશીલ છે. રાજમલજીએ લીધું છે વિભાવનો ક્ષયકરણશીલ છે. ક્ષય કરે કરવાનો જેનો સ્વભાવ છે એવો છે. એ સ્વભાવ સન્મુખ થવું, સ્વભાવમાં લીન થવું ત્યારે સમ્યક પ્રકાર જે બીજા કોઈ પ્રકારે નહીં. પાંચ
ઇન્દ્રિયો
ગૌણ કર દેના ચાહીએ. આત્મહિત કી મુખ્યતા મેં ઉસકો ગૌણ કર દેના ચાહીએ.
સુખ